આઠમી પુત્રી લક્ષ્મણા કહે છે ધન્વંત શેઠની વાર્તા. આઠમે દિવસે પુત્રી લક્ષ્મણા ભોજ રાજાને સિંહાસન ઉપર બેસવા જતા અટકાવી બોલી, હે રાજન, આ સિંહાસન પર તમે પગ મૂકશો નહીં. આની ઉપર તો વિક્રમ રાજા જેવો સત્યવાદી અને દાનેશ્વરી રાજા જ બેસી શકે. આમ કહી તેણે રાજાના પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી. ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજા રાજ કરતા હતા. તેઓ પરદુઃખ મંજક હોવાથી તેમના ખજાનામાંથી દરરોજ અઢળક દ્રવ્ય વપરાતું હતું. એક દિવસ રાજાએ પોતાના ખજાનચીને બોલાવી પૂછ્યું, આપણી તિજોરીમાં કેટલું ધન છે? રાજ્યની તિજોરીમાં બહુ ધન હતું નહીં એટલે સમજુ ખજાનચી બોલ્યો, મહારાજ, આપણે ધનનું શું કરવું છે? આપણી પાસે તો સત્ય, નીતિ, દયા, દાન, ધર્મભાવ ઇત્યાદિ સાત્વિક પ્રકારનો ધન તો એટલું બધું છે કે જે ખૂટાડ્યું ખૂટે તેમ નથી. વિક્રમ રાજા ખજાનચીની વાત સમજી ગયા કે રાજ્યની તિજોરી ખાલી થતી જાય છે. તેમની તીવ્ર ઈચ્છા હતી કે જો મારી પાસે અઢળક ધન હોય તો કેવું સારું, જેનાથી હું વધુ લોકકલ્યાણના કાર્યો કરી શકું. આ ઈચ્છા સંતોષવા માટે તેમણે રાજ્યપ્રધાનને સુપ્રત કરી વધુ ધન પ્રાપ્તિ માટે જંગલમાં શિવની ઉપાસના કરવા ગયા. રાજાએ ભૂખે તરસે સતત 3 મહિના ઉપાસના કરી, છતાં શિવજી પ્રસન્ન ન થયા. આખરે રાજાએ કમર પૂજા કરવાના હેતુથી પોતાનું મસ્તક કાપવાની તૈયારી કરી કે તરત શિવજી પ્રસન્ન થયા અને સાક્ષાત પ્રગટ થઈ બોલ્યા, હે રાજન, બોલ, તારી શી ઈચ્છા છે? તારે જે જોઈએ તે માંગ. વિક્રમ રાજાએ કહ્યું, હે બોરાનાથ, મને એટલું ધન આપો જેથી હું મારી ઈચ્છા પ્રમાણે લોકકલ્યાણના કાર્યો કરી શકું. શિવજીએ કહ્યું, હે રાજન, અહીંથી દક્ષિણ દિશાએ જા. ત્યાં એક સાગર છે, તેની વચ્ચે બેટ છે, ત્યાં મંદિર છે. તે મંદિરમાં એક અવધૂત રહે છે, તેને તું મળજે. તે કથિરનું કંચન કરી જાણે છે, સૂરજ જેવું તો એનું તેજ છે, પાસે કામગેનું છે. રસ્તો થોડો કઠિન છે, પરંતુ મારા આશીર્વાદ તારી સાથે છે, જરૂર તારી મનોકામના પૂર્ણ થશે. આટલું કહી શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. રાજા તો ત્યાંથી દક્ષિણ દિશાએ નીકળી પડ્યા. તાપ સખત પડતો હતો. રાજા તો તાપની પણ પરવા કર્યા વિના આગળ ને આગળ રસ્તો કાપવા લાગ્યા. કેટલુંક ચાલ્યા પછી રાજાને ખૂબ જ તરસ લાગી. જરાશયની શોધમાં તેમની નજરે એક વાવ પડી. તેઓ પગથિયા ઉતરીને પાણી પીવા વાવમાં ઉતર્યા. આ વાવમાં એક બાજુ ચોક હતો, ત્યાં 4 જોગણીઓ ચોપટ રમી રહી હતી. એવામાં તેમની નજર રાજા ઉપર પડતા જ 4 જોગણીઓ ખડખડાટ હસવા લાગી અને બોલી, તું ઠીક સમયે આવ્યો છું, અમને ક્યારની ભૂખ લાગી હતી. વિક્રમ રાજાએ કહ્યું, ભલે તબ તમારે મને શાંતિથી ખાજો, હું અહીંથી નાસી જવાનો નથી, પરંતુ તમે મને ખાતા પહેલાં એટલું કહો કે તમે કોણ છો અને અહીં પુરાણી વાવમાં શા માટે ચોપાટ રમો છો? એક જોગણી બોલી, પહેલાં તો તારું નામ કહે, પછી અમે અમારી ઓળખાણ આપીશું. રાજાએ કહ્યું, હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમ છું અને હરિસિદ્ધ માતાનો પરમ ભક્ત છું. જોગણીઓ બોલી, તું હરિસિદ્ધ માતાનો પરમ ભક્ત છે, અમે પણ માતાજીના ભક્ત છીએ. તે સારું થયું કે ઓળખાણ આપી, નહીંતર આજે અમારાથી ઘોર પાપ થઈ જાત. અમારાથી તમને ન ખવાય, અમારે તો તમને મદદ કરવી જોઈએ. બોલો, તમે આ બાજુ કઈ તરફ નીકળ્યા છો? વિક્રમ રાજાએ પોતાની સગરી હકીકત કહી જણાવી એટલે જોગણીઓએ એક ઉડણ પાવડી આપતા કહ્યું, હે રાજન, તમે જે જગ્યાએ જવા માંગો છો તે અહીંથી ખૂબ દૂર છે. તમે આ પવન પાવડીની મદદથી તમારી જગ્યાએ ઝડપથી પહોંચી જશો. વિક્રમ રાજાએ ચારેય જોગણીઓનો આભાર માની પાવડી પગમાં પહેરી બોલ્યા, ઉડ ઉડ પવન પાવડી, દક્ષિણ સાગરના બેટમાં અવધૂત પાસે જા. પવન પાવડી તરત જ આકાશ માર્ગે ઉડવા લાગી અને પરવારમાં તો તે દક્ષિણ સાગરના બેટમાં અવધૂત પાસે આવી ગઈ. રાજાએ પગમાંથી પવન પાવડી કાઢી અવધૂત પાસે ગયા અને તેમને પગે પડી બોલ્યા, મહારાજ, હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમ છું. મને તમારી પાસે શિવજીએ મોકલ્યા છે. મને કૃપા કરી સુવર્ણ સિદ્ધિ વાળી જડબુટ્ટી આપો જેથી હું લોક કલ્યાણના કાર્યો વધારે કરી શકું. અવધૂતે રાજાને લોખંડમાંથી સોનું બને એવી જડીબુટ્ટી આપી અને કહ્યું, હે રાજન, ધનનો બહુ લોભ કરશો નહીં. આ જડીબુટ્ટીના આધારે 56 કરોડ સોના મોરો બનાવજો, વધુ લોભ કરતા નહીં. રાજા અવધૂતનો આભાર માની તેમના આશીર્વાદ લઈ પવન પાવડીમાં બેસી ઉજ્જૈની આવ્યા. જડબુટ્ટીના આધારે તેમણે 56 કરોડ સોનામોરો બનાવી પોતાની તિજોરીમાં મૂકી. હવે આ ઉજ્જૈની નગરીમાં કરોડપતિ શેઠ ધનવંત રહેતા હતા. તેમના વૈભવનો પાર ન હતો. તેમનો વેપાર દેશ પરદેશ ચાલતો હતો. એક વખત પરદેશથી ઉજ્જૈનીમાં એક વેપારી આવ્યો. તેમનું નામ શ્રીપાળ શેઠ. આ શેઠ પાસે એક કિંમતી હીરો હતો. તેણે આ હીરો ઘણા ઝવેરીઓને બતાવ્યો, પરંતુ તેનું મૂલ્ય એટલું હતું કે તેના નાણાં કોઈ ચૂકવવા તૈયાર થયું નહીં. ધનવંત શેઠને ખબર પડતા તેમણે તે હીરો ખરીદી લીધો અને તેનું મૂલ્ય ચૂકવી દીધું. હીરાની ખરીદ વેચાણથી બંને શેઠ વચ્ચે ભાઈબંધી થઈ ગઈ. ધનવંત શેઠે શ્રીપાળ શેઠને પોતાના ઘેર મહેમાન તરીકે રાખ્યા. બંને ભાઈબંધો જમી પરવારી વાતોએ વર્ગ્યા. વાત વાતમાં શ્રીપાળ શેઠે કહ્યું, ધનવંત શેઠ, મારે એક પુત્રી છે અને તે હવે ઉંમરલાયક થઈ છે. જો કોઈ તમારી નજરમાં સારો મૂર્તિઓ હોય તો મને બતાવો જેથી મારા માથેથી થોડો ભાર હળવો થાય. ધનવંત શેઠે કહ્યું, અરે મિત્ર, જો તને વાંધો ન હોય તો મારા પુત્ર સાથે તારી પુત્રીનો વિવાહ કરો. શ્રીપાળ શેઠને આ વાત ગમી ગઈ. તેમણે તરત જ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને બંનેએ વિવાહ નક્કી કરી અરસપરસ ચાંદલા કર્યા અને નગરમાં પતાસા વહેંચવામાં આવ્યા. થોડા દિવસ પછી શ્રીપાળ શેઠ પોતાના વતન પાછા ફર્યા. આ વાતને 4-1 વર્ષ વીતી ગયા. એકાએક ધનવંત શેઠની અવરી દશા બેઠી. માલ ભરેલા વહાણ સમુદ્રમાં ડૂબી ગયા. અનાજના કોઠારમાં આગ લાગી. વેપારમાં ખોટ ગઈ. ચારે બાજુથી લેણદારો જીવ ખાવા લાગ્યા. ધનવંત શેઠ ઉપર તો મુસીબતોના પહાડ તૂટી પડ્યા. ના છૂટકે શેઠને દેવારું કાઢવું પડ્યું અને પોતાનું ગામ છોડી બીજે ગામ ચાલ્યા ગયા. ધનવંત શેઠનું કુટુંબ ખૂબ જ ગરીબ થઈ ગયું. ધનવંત શેઠનો લાડકવાયો દીકરો જે હિંડોરા ખાતે ઝૂલતો હતો તેને મજૂરી કરવાનો સમય આવ્યો. માં દીકરો બંને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા. થોડા સમયમાં આ વાતની જાણ શ્રીપાળ શેઠને પહોંચી ગઈ. તેમણે ધનવંત શેઠના દીકરા અજીત સાથેનું પોતાની દીકરીનું સગપણ તોડી નાખી કરોડપતિ કલ્યાણજી શેઠના દીકરા અશોક સાથે સગપણ કર્યું. થોડા દિવસ પછી શ્રીપાર શેઠ ઉજ્જૈની આવી પોતાની દીકરીનું લગ્ન અશોક સાથે ગોઠવ્યું. વિક્રમ રાજાને આ વાતની જાણ થતાં તેમણે શ્રીપાર શેઠને મળવા બોલાવ્યા અને બધા વેપારીઓને પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. રાજા તરફથી માન મળવાથી બધા વેપારીઓ ખૂબ જ ખુશ થઈ ગયા. બીજા દિવસે રાજાએ આખા નગરને જમાડ્યું. રાજાએ જમતા પહેલાં વિચાર્યું કે નગરમાં કોઈ ભૂખ્યું તો રહી નથી ગયું ને. એ જોવા તેઓ નગરમાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ ધનવંત શેઠના ઘર આગળ આવ્યા કે અંદરથી રડવાનો અવાજ સંભળાયો. રાજાએ ઘરની બારીમાંથી જોયું તો ધનવંત શેઠની વહુ અને દીકરો રડતા હતા. બંને જણા રડતા રડતા ઝેર પીવાની તૈયારી કરતા હતા. વિક્રમ રાજા તરત જ અંદર ગયા અને તેમને ઝેર પીતા અટકાવ્યા અને ઝેર પીવાનું કારણ પૂછ્યું. ત્યારે છોકરો બોલ્યો, મહારાજ, મારો વિવાહ શ્રીપાર શેઠની દીકરી સાથે થયેલો, પણ નસીબ જોગે અમારી હાલત ભિખારી જેવી થઈ ગઈ એટલે શ્રીપાર શેઠે મારો વિવાહ તોડી નાખ્યો અને તેમની દીકરી કલ્યાણજી શેઠના દીકરા અશોક સાથે કર્યો અને તેની ખુશીમાં તમે પણ આખા નગરને જમાડ્યું. લોકો પૈસાને જ જુએ છે, ન્યાય અન્યાયને જોતું નથી. મારાથી આવું અપમાન સહન થતું નથી એટલે જ હું ઝેર પીને મારી જિંદગીનો અંત આણવા માંગુ છું. પછી ધનવંત શેઠની પત્ની બોલ્યા, મહારાજ, દીકરા વગર મારું જીવન પણ નકામું છે, તેથી હું પણ મારી જિંદગીનો અંત આણવા માંગુ છું. વિક્રમ રાજાને બંનેની વાત સાંભળી ખૂબ દુઃખ થયું. તેમણે બંનેને ન્યાય અપાવવાનું વચન આપ્યું અને કહ્યું, હું જરૂર તારા લગ્ન શ્રીપાર શેઠની દીકરી સાથે જ કરાવીશ. એવું આશ્વાસન આપી રાજાએ વિદાય લીધી. બીજા દિવસે વિક્રમ રાજાએ શ્રીપાર શેઠને પોતાના મહેલે બોલાવ્યા અને ધનવંત શેઠના દીકરા સાથેનો વિવાહ તોડવાનું કારણ પૂછ્યું. ત્યારે શ્રીપાર શેઠ બોલ્યા, મહારાજ, મેં મારી દીકરીનો વિવાહ કર્યો હતો ત્યારે ધનવંત શેઠ ખૂબ જ શ્રીમંત હતા. જ્યારે આજે તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, તેઓ ભિખારી જેવી હાલતમાં જીવન ગુજારે છે, તેમને ખાવાના પણ સાંસા પડી ગયા છે. આવી પરિસ્થિતિમાં હું મારી દીકરી કઈ રીતે તે ઘરમાં પરણાવું, આમાં મારો શું વાંક? વિક્રમ રાજા બોલ્યા, શેઠજી, લક્ષ્મી કોઈની થઈ છે? તે તો સદા હરતી ફરતી રહે છે. વેપારીઓ પોતાની શાક અને વચન ઉપર લાખો રૂપિયાનો દીર્ધાર કરે છે, સામાજિક વ્યવહાર બાંધે છે, પછી ગમે તે સ્થિતિ સર્જાય છતાં પાછી પાની કરતા નથી. આ રીતે જોતા તમે ખોટું કામ કર્યું છે. તમારે તો ઉલટું વેવાઈ લોકોને ખરાબ પરિસ્થિતિમાં મદદ કરવી જોઈએ. શ્રીપાર શેઠ બોલ્યા, અમે વેપારી લોકો સરખા સાથે સંબંધ બાંધીએ છીએ. હવે ધનવંત શેઠ અમારા જેવી પરિસ્થિતિવાળા રહ્યા નથી, તે બધું ગુમાવી બેઠા છે, માટે જ મારે સંબંધ તોડવો પડ્યો. વિક્રમ રાજાને શ્રીપાર શેઠની દલીલ પરથી લાગ્યું કે શેઠ ધનના લોભી છે. જો તેમને ધનની લાલચ આપવામાં આવશે તો તેઓ પોતાની વાત બદલી કાઢશે. આમ વિચારી તેમણે કહ્યું, શ્રીપાર શેઠ, જો ધનવંતરાય પાસે અઢળક ધન આવે તો તમે તમારી દીકરી તેમના દીકરા સાથે પરણાવશો? શ્રીપાર શેઠનું ધનનું નામ સાંભળી પીગર્યા તેમણે તરત જ હા પાડી દીધી. શ્રીપાર શેઠ વિદાય થયા ત્યારે વિક્રમ રાજાએ પોતાના પ્રધાનને અને ખજાનચીને બોલાવી તેમની મારફત 56 કરોડ સોનામોરો ધન્વંતરાયને ત્યાં પહોંચાડી સર્વ હકીકત કહી જણાવી. રાજાની સહાયથી ધન્વંતરાયનું બરબાદ થયેલું કુટુંબ ફરીથી આબાદ થઈ ગયું. ધન્વંતરાય અઢળક ધનના માલિક બન્યા. ધન્વંતરાય તેમની પત્ની અને પુત્ર ત્રણેય વિક્રમ રાજા પાસે આવ્યા અને તેમનો ખૂબ જ આભાર માન્યો. શ્રીપાળ શેઠને ખબર પડતા તેમણે કલ્યાણજી શેઠના દીકરા અશોક સાથે કરેલો સંબંધ તોડી નાખ્યો અને ફરી ધન્વંતરાયના દીકરા સાથે વિવાહ કર્યો અને ઘણી ધામધૂમથી પોતાની દીકરી ધન્વંતરાય શેઠના દીકરા જોડે પરણાવી. આ સમાચાર કલ્યાણજીના દીકરા અશોકે જાણ્યા ત્યારે તે ખૂબ દુઃખી થઈ ગયો અને તે પોતાનો સગ પણ તૂટી જવાથી આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયો. વિક્રમ રાજાને આની જાણ થતાં તેઓ અશોકને મળ્યા અને તેનું લગ્ન પોતાના પ્રધાનની પુત્રી સાથે કર્યું અને તેને ઘણું ધન ઝવેરાત આપ્યું. આમ ત્રણેય કુટુંબો ખુશખુશાલ થઈ ગયા. લક્ષ્મણા પુત્રીએ વાર્તા પૂરી કરતા કહ્યું, હે રાજા ભોજ, વિક્રમ રાજા આવા દાનેશ્વરી અને પરોપકારી હતા. તમે આવા કાર્ય કરવા શક્તિમાન હો તો જ આ સિંહાસન ઉપર બેસી શકો છો. આટલું કહી પુત્રી સરર કરતી આકાશમાં ઉડી ગઈ.